એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વસ્તુની, એમ કે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણી આસપાસ, ખબર છે ને, સતત હોય છે, પણ ભાગ્યે જ આપણું ધ્યાન ખેંચે છે. પેલો સામાન્ય લાગતો સ્ટીલનો મોટો ડબ્બો, એટલે કે શિપિંગ કન્ટેનર. અને આ ચર્ચાનો આધાર છે માર્ક લેવિન્સનનું પુસ્તક ધ બોક્સ.
બિલકુલ. અને આ પુસ્તક ખરેખર બહુ જ રોચક રીતે સમજાવે છે કે કેવી રીતે આ નમ્ર બોક્સ 20મી સદીની, કહી શકાય કે સૌથી ક્રાંતિકારી ટેકનોલોજીમાંની એક બની ગયો.
હા, ખાલી માલ સામાન સસ્તો કે ઝડપી થયો એટલું જ નહીં, પણ એનાથી વધુ કંઈક થયું એમને.
હા, ઘણું બધું. આ બોક્સે તો આધુનિક વૈશ્વિકીકરણનો પાયો જ નાખ્યો એમ કહી શકાય. દુનિયા જાણે નાની થઈ ગઈ અને અર્થતંત્ર પેલું મોટું થઈ ગયું.
વાહ, સાંભળવામાં જ કેટલું રસપ્રદ લાગે છે. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી જ. માર્ક લેવિન્સન એ કોણ છે અને આ વિષય પર લખવા માટે એમની શું ખાસિયત છે?
જી, માર્ક લેવિન્સન મૂળ તો અર્થશાસ્ત્રી છે, પણ સાથે ઇતિહાસકાર અને પત્રકાર પણ ખરા. એમણે ધ ઇકોનોમિસ્ટ અને ન્યૂઝવીક જેવા, ખબર છે ને, મોટા પ્રકાશનો માટે કામ કર્યું છે. અને પેલું કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન સાથે પણ જોડાયેલા છે.
અચ્છા, એટલે એમની પાસે અલગ અલગ દ્રષ્ટિકોણ છે, ખાલી ટેકનિકલ નહીં.
બરાબર. એ જ એમની ખૂબી છે. એ ફક્ત કન્ટેનર કેમ બન્યો કે એનું એન્જિનિયરિંગ શું છે ત્યાં નથી અટકતા. અર્થશાસ્ત્રી તરીકે એ જુએ છે કે ભાઈ આનાથી ઉત્પાદકતા પર, વેપાર પર, ફુગાવા પર શું અસર પડી.
હા.
ઇતિહાસકાર તરીકે આખી વાત પેઢી શોધ થઈ, પછી વિરોધ થયો, પછી લોકોએ સ્વીકાર્યું, એને એક વાર્તાની જેમ કહે છે. અને પત્રકાર તરીકે અઘરા મુદ્દાઓને પણ એકદમ સરળ ભાષામાં સમજાવે છે. એમનો ભાર એ વાત પર છે કે આ બોક્સ શું હતું એના કરતાં શા માટે આટલું અગત્યનું બન્યું.
સમજાયો. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? લેવિન્સન શું કહેવા માંગે છે?
લેવિન્સનનો મુખ્ય તર્ક, જે કદાચ થોડો કહેવાય ચોંકાવનારો પણ લાગે, એ છે કે આધુનિક વૈશ્વિકરણ જે આપણે જોઈએ છીએ એની પાછળ કોઈ મોટી વ્યાપાર સંધિઓ કે પછી ઇન્ટરનેટ જેવી ટેકનોલોજી નહીં,
પણ આ ડબ્બો.
હા, પણ આ સાધારણ લાગતો શિપિંગ કન્ટેનર મુખ્ય ચાલક બળ હતું. પુસ્તક પૂછે છે કે ભાઈ 20મી સદીના બીજા ભાગમાં અચાનક દુનિયાભરનો વ્યાપાર આટલો બધો કેમ વધી ગયો?
સામાન્ય રીતે તો લોકો કહે કે ભાઈ મુક્ત વ્યાપાર નીતિઓ આવી, સંચાર ક્રાંતિ થઈ.
હા, પણ લેવિન્સન કહે છે કે એ બધું ખરું પણ ગૌણ. અસલી ક્રાંતિ થઈ શિપિંગના ખર્ચ અને સમયમાં થયેલા અકલ્પનીય ઘટાડાથી. કન્ટેનર નહોતા ત્યારે માલ મોકલવાનો ખર્ચ જ એટલો બધો હતો કે ઘણી વસ્તુઓ માટે તો બીજા દેશમાં વેચવાનું વિચારાય જ નહીં. પુસ્તક પેલી લોજિસ્ટિકલ ઘર્ષણની વાત કરે છે, એટલે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની માથાકોટ, સમય, ખર્ચ.
હા, એ બધી અડચણો.
બરાબર. અને કન્ટેનરે આ ઘર્ષણને લગભગ એમ કહી શકાય કે ખતમ જ કરી નાખ્યું.
તો આ કન્ટેનર નહોતા એ પહેલાની દુનિયા કેવી હતી? પુસ્તકમાં એનું વર્ણન છે?
હા, અને એ ચિત્ર સાવ જુદું છે. એ જમાનો હતો બ્રેક બલ્ક કાર્ગોનો. જરા કલ્પના કરો, બંદર પર જહાજ ઊભું છે અને એમાં હજારો ટન માલ છે, કોથળા, પેટીઓ, મશીનો, બધું છૂટું છવાયું. હવે આ બધો માલ મજૂરો હાથેથી ઉતારે એક પછી એક.
ઓ બાપરે.
પછી એને ગોડાઉનમાં લઈ જાય, ત્યાંથી વળી પાછો ટ્રક કે ટ્રેનમાં ભરે. આખી પ્રક્રિયામાં જબરદસ્ત ધાંધલ ધમાલ, બહુ ધીમું અને ખર્ચાળ પણ એટલું જ. માલ બગડે, ચોરી થાય, એ બધું તો રોજનું. ક્યારેક તો શિપિંગનો ખર્ચ માલની મૂળ કિંમતના 25% જેટલો થઈ જાય.
25%? ખાલી ટ્રાન્સપોર્ટનો ખર્ચ?
હા. અને આ જ સમસ્યામાંથી પેલો કહેવાય ને ઉકેલનો જન્મ થયો.
અને એ કોને સૂજ્યું?
એ હતા માલ્કમ મેકલિન. અને રસપ્રદ વાત એ છે કે પોતે શિપિંગ ઉદ્યોગના નહોતા, એમની તો ટ્રકિંગ કંપની હતી. પુસ્તક એમની આખી સફર વર્ણવે છે, એમને વિચાર કેમ આવ્યો, પછી એન્જિનિયરિંગના પડકારો, પૈસા ઊભા કરવાની માથાકૂટ, પેલા મજૂર સંઘોનો અને બંદરવાળાઓનો વિરોધ.
ઘણું બધું થયું હશે.
બહુ જ. પછી વિયેતનામ યુદ્ધે કેવી રીતે અણધારી રીતે મદદ કરી, અને છેલ્લે આખી દુનિયા માટે એક સરખા સ્ટાન્ડર્ડ કઈ રીતે બન્યા, અને આ બધાના પરિણામો શું આવ્યા. ઉત્પાદન બીજે ખસી ગયું, શહેરો બદલાઈ ગયા, સપ્લાય ચેન બની, એ બધું જ.
ચાલો આ મુદ્દાઓને જરા વધારે વિગતે જોઈએ. તમે કહ્યું કે પેલી બ્રેક બલ્ક સિસ્ટમ હતી.
હા.
એ સમયના બંદરો એમ કે કેવા દેખાતા હશે?
પુસ્તક વર્ણવે છે એમ મધ્ય 20મી સદીના બંદરો એટલે માણસોની ભીડ, હજારો લોંગશોરમેન, બંદરના મજૂરો માલ ઉતારવા ચડાવવાનું ભારે કામ કરતા હોય, જહાજો દિવસો સુધી, ક્યારેક તો અઠવાડિયો સુધી બંદર પર જ ઊભા રહે, કેમ કે માલ ખાલી કરવામાં ને ભરવામાં જ એટલો સમય જાય.
એટલે મુસાફરી કરતા વધારે સમય તો પાર્કિંગમાં.
હા, કંઈક એવું જ. દરિયામાં જેટલો સમય જાય એનાથી વધુ સમય બંદર પર. આના લીધે પરિવહન ખર્ચ આસમાને હતો અને એટલે જ દૂરના દેશો સાથે વેપાર કરવો બહુ અઘરો હતો.
આવી અંધાધૂંધી અને આટલો ખર્ચ જોઈને કોઈને તો એમ થાય ને કે આનો કોઈ સારો રસ્તો નથી.
બિલકુલ. અને એ વિચાર આવ્યો માલ્કમ મેકલિનને, જે મેં કહ્યું એમ શિપિંગ લાઇનના હતા જ નહીં, એ તો ટ્રકવાળા. એમના ટ્રકને માલ ઉતારવા કે ભરવા કલાકો સુધી બંદર પર રાહ જોવી પડતી. એ જોઈને એમને થયું કે આ શું છે.
એ હતાશામાંથી જ કંઈક નવું આવ્યું.
બરાબર. એમણે વિચાર્યું કે આ માલના નાના નાના ટુકડાને વારે ઘડીએ ઉપાડમુક કરવાને બદલે આખી ટ્રકની ટ્રેલર જ સીધી જહાજ પર ચડાવી દઈએ તો.
હો, એટલે ખાલી ડબ્બાનું નહીં પણ આખી સિસ્ટમ જ બદલી નાખવાનો વિચાર હતો.
ખરું ને? આ બહુ મહત્વનું છે. એમનો વિચાર ખાલી પેટીનો નહોતો પણ આખી ચેઇન, ટ્રક, જહાજ, ટ્રેન, એને એક સળંગ ઇન્ટરમોડલ સિસ્ટમ બનાવવાનો હતો. એક જ સ્ટાન્ડર્ડ ડબ્બો જે અહીંથી ઉતારીને સીધો ત્યાં ફિટ થઈ જાય, માલને હાથ જ ન લગાડવાનો. લેખક આને સિસ્ટમ થિંકિંગ કહે છે. અને આ વિચાર માટે એમણે પોતાની ચાલતી ટ્રકિંગ કંપની વેચી મારી અને જૂના જહાજ ખરીદીને કન્ટેનર જહાજ બનાવવાનું જોખમ લીધું.
આ બતાવે છે કે મોટા ફેરફાર ઘણીવાર બહારની વ્યક્તિ લાવે છે.
સાચી વાત.
ન્યુયોર્કથી હ્યુસ્ટન ગયું. લેવિન્સન એનું વર્ણન કરે છે, બધા શંકાથી જોતા હતા પણ મેકલિનની ટીમ ઉત્સાહી હતી અને સફર સફળ રહી. અહીં આંકડા જોરદાર છે. પેલી જૂની બ્રેકબલ્ક રીતે માલ મોકલવાનો ખર્ચ હતો લગભગ $6 પ્રતિ ટન.
હા.
અને મેકલિનના કન્ટેનરથી એ ઘટીને થઈ ગયો માત્ર 16 સેન્ટ પ્રતિ ટન.
શું વાત કરો છો, $6 ક્યાં અને 16 સેન્ટ ક્યાં! આ તો જબરદસ્ત ઘટાડો કહેવાય, લગભગ 97% જેવો.
હા, આર્થિક રીતે આ એક મોટો ધડાકો હતો. આ સફરે બતાવ્યું કે આ ટેકનોલોજી ચાલે એમ છે અને પૈસા પણ બચાવે છે. ભલે ત્યારે બહુ ઓછા લોકો સમજ્યા હોય પણ આ નવા યુગની શરૂઆત હતી.
પણ સ્વાભાવિક છે, આવો મોટો ફેરફાર આવે એટલે વિરોધ તો થાય જ, અને થયો પણ. કન્ટેનરાઇઝેશનનો દાયકાઓ સુધી ભારે વિરોધ થયો, ખાસ કરીને પેલા શક્તિશાળી લોંગશોરમેન યુનિયનો, જેમ કે IL A. એમને તો સીધું દેખાતું હતું કે આ ડબ્બો આવશે તો અમારી નોકરીઓ જ જશે.
હા, એ ડર તો સાચો જ હતો ને.
બિલકુલ. એટલે 1960 અને 70ના દાયકામાં એમણે લાંબી અને નુકસાનકારક હડતાલો પાડી. અમેરિકાના પૂર્વ કિનારાના બંદરો અઠવાડિયાઓ સુધી બંધ રહ્યા હતા.
એટલે એક તરફ કાર્યક્ષમતા અને બીજી તરફ હજારો લોકોની રોજીરોટી. આ સંઘર્ષ ખરેખર જટિલ હતો.
ચોક્કસ. અને ખાલી યુનિયન જ નહીં, જે પોર્ટ ઓથોરિટી હતી જેમણે જૂની સિસ્ટમમાં પૈસા રોક્યા હતા, જે બીજી શિપિંગ કંપનીઓ હતી, જે નિયમનકારો હતા, બધા તરફથી વિરોધ હતો. આ બતાવે છે કે ખાલી ટેકનોલોજી શોધી કાઢવી પૂરતી નથી, એને સમાજ સ્વીકારે, આર્થિક રીતે એ ગોઠવાય, એ બહુ લાંબી અને અઘરી પ્રક્રિયા છે. નવીનતાનો વિજય એમ જ નથી મળી જતો.
અને આ બધા સંઘર્ષની વચ્ચે પુસ્તક એક બીજો રસપ્રદ મુદ્દો ઉઠાવે છે. વિયેતનામ યુદ્ધ એણે કઈ રીતે મદદ કરી? આ થોડું અણધાર્યું લાગે છે.
હા, આ વાત રસપ્રદ છે. થયું એવું કે વિયેતનામ યુદ્ધ વખતે અમેરિકી સેનાને દક્ષિણ વિયેતનામમાં ભયંકર મોટા પ્રમાણમાં સામાન પહોંચાડવાનો હતો, પણ ત્યાંના બંદરો પર પેલી જૂની બ્રેકબલ્ક સિસ્ટમને લીધે એટલી ભીડ અને અંધાધૂંધી હતી કે ના પૂછો વાત.
માલ પહોંચતો જ નહોતો એમ?
પહોંચતો હતો પણ મહિનાઓ લાગી જતા, સામાન ચોરાઈ જતો, ખોવાઈ જતો, આખી લોજિસ્ટિક સિસ્ટમ ભાંગી પડી હતી. આ સમસ્યા ઉકેલવા માટે US સરકારે મેકલિનની કંપની સી લેન્ડ સર્વિસને કહ્યું કે તમે વિયેતનામ માટે કન્ટેનરથી માલ મોકલવાનું શરૂ કરો.
અચ્છા, સરકારી કોન્ટ્રાક્ટ મળ્યો.
હા, અને આનાથી બે મોટા ફાયદા થયા. એક, મોટા પાયે સાબિત થયું કે કન્ટેનર સિસ્ટમ કેટલી કાર્યક્ષમ અને ભરોસાપાત્ર છે. અને બીજું, જે વધુ મહત્વનું હતું, સરકારે આ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા જહાજો, બંદરો પર ખાસ ક્રેન વગેરે મોટું રોકાણ કર્યું.
ઓહ, એટલે સરકારી પૈસે આ સિસ્ટમનો ફેલાવો થયો,
એક રીતે કહી શકાય. વિયેટનામ યુદ્ધે કન્ટેનરને, ખાસ કરીને પેસિફિક રૂટ પર, મુખ્ય પ્રવાહમાં લાવવામાં અને એના વૈશ્વિક વિસ્તરણ માટે શરૂઆતનું ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી.
એટલે યુદ્ધની જરૂરિયાતે આ ટેકનોલોજીને વેગ આપ્યો. હવે આ સિસ્ટમ આખી દુનિયામાં ચાલે એ માટે બધા કન્ટેનર એક સરખા હોવા જરૂરી હતા, બરાબર ને? નહીંતર મેળ ન પડે.
બિલકુલ. આંતરરાષ્ટ્રીય માનકીકરણ આ આખી ક્રાંતિનો એકદમ મહત્વનો પણ કદાચ ઓછો જાણીતો હિસ્સો છે. વિચારો કે અમેરિકાનો ડબ્બો યુરોપના ટ્રક પર ન ચડે, કે જાપાનના જહાજની ક્રેન એને ઉપાડી ન શકે, તો પછી આખી વાત જ નકામી જાય.
હા, એ તો મોટી માથાકૂટ થાય.
એટલે પુસ્તક વર્ણવે છે કે કેવી રીતે પેલી આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થા ISO હેઠળ અલગ અલગ દેશોની કંપનીઓ, એન્જિનિયરો, સરકારો વચ્ચે વર્ષો સુધી ચર્ચાઓ ચાલી. કન્ટેનરનું માપ શું રાખવું? 20 ફૂટ, 40 ફૂટ, એના ખૂણા કેવા હોવા જોઈએ? અને સૌથી અગત્યનું, એને ઉપાડવા અને એકબીજા પર ગોઠવવા માટેનું લોકિંગ મિકેનિઝમ કેવું હોવું જોઈએ? આ બધું નક્કી કરવું પડ્યું.
આમાં કોઈ ખાસ વ્યક્તિ કે શોધનું નામ આવે છે?
હા, પુસ્તક કીથ ટેન્ટલિંગર નામના એક અમેરિકન એન્જિનિયરની વાત કરે છે. એમણે પેલું ટ્વિસ્ટ લોક મિકેનિઝમ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આમ નાની લાગે પણ આ શોધે કન્ટેનરને હેન્ડલ કરવાનું બહુ સરળ અને સલામત બનાવી દીધું. આખી પ્રક્રિયા એ બતાવે છે કે વૈશ્વિકીકરણ ખાલી મોટા વિચારોથી નથી ચાલતું, પણ આવા કંટાળાજનક લાગતા ટેકનિકલ કરારો અને સ્ટાન્ડર્ડ પર પણ ટકેલું છે.
અને પછી એકવાર આ સ્ટાન્ડર્ડ નક્કી થઈ ગયા અને વિરોધ પણ ઓછો થવા લાગ્યો, પછી શું થયું? પછી તો ગાડી ચાલી નીકળી હશે.
ચાલી નહીં, દોડી. 1970 અને 80ના દાયકામાં તો કન્ટેનર સિસ્ટમનો આખી દુનિયામાં જાણે વિસ્ફોટ થયો. પુસ્તકનો છેલ્લો ભાગ આના જે પરિણામો આવ્યા ને એનું વિશ્લેષણ કરે છે. પહેલું અને સૌથી મોટું પરિણામ, અંતરનું મૃત્યુ. મતલબ શિપિંગ ખર્ચ 90%થી પણ વધુ ઘટી ગયો. એટલે હવે માલ ક્યાં બને છે એનું ભૌગોલિક મહત્વ બહુ ઓછું થઈ ગયું.
આનાથી વ્યાપાર અને ઉત્પાદન પર શું અસર થઈ?
બહુ મોટી અસર. બીજું પરિણામ, વૈશ્વિક સપ્લાય ચેઇનનો ઉદય. હવે કંપનીઓ માટે શક્ય બન્યું કે જ્યાં મજૂરી સસ્તી હોય ત્યાં ફેક્ટરી નાખો, કારણ કે તૈયાર માલને હજારો માઇલ દૂર અમેરિકા કે યુરોપ પહોંચાડવાનો ખર્ચ સાવ નજીવો થઈ ગયો હતો. આનાથી જ એશિયાના ઘણા દેશો ઉત્પાદનના મોટા કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા.
અને શહેરોનું શું થયું? પેલી બંદરવાળી વાત
એ ત્રીજું મોટું પરિણામ. શહેરોનું આખું રૂપ જ બદલાઈ ગયું. ન્યૂયોર્ક, લંડન જેવા શહેરોની વચ્ચોવચ્ચ આવેલા જૂના બંદરો હવે નકામા થઈ ગયા. કન્ટેનર માટે તો મોટી ખુલ્લી જગ્યા જોઈએ, ખાસ સાધનો જોઈએ, એટલે નવા મોટા ઓટોમેટિક કન્ટેનર ટર્મિનલ શહેરની બહાર બનવા લાગ્યા.
અને જૂની જગ્યાનું શું થયું?
એ ખાલી થઈ અને ત્યાં પછી પુનર્વિકાસ થયો. આજે આપણે ત્યાં મોટા એપાર્ટમેન્ટ્સ, ઓફિસો, બગીચા, રેસ્ટોરન્ટ જોઈએ છે ને, એ બધી જૂની બંદરની જગ્યાઓ છે. પુસ્તકમાં એક સરસ વાક્ય છે કે પેલા જીવંત ધમધમતા વોટરફ્રન્ટની દુનિયા ગઈ અને એની જગ્યાએ એવી દુનિયા આવી જ્યાં વોટરફ્રન્ટ પર લોકો જોગિંગ કરે છે અને મોંઘા ઘરો છે, જ્યારે બંદરનું અસલી કામ તો માઇલો દૂર, કોઈને દેખાય નહીં, સંભળાય નહીં, એમ ચાલે છે.
વાહ. અને છેલ્લે આપણા જેવા સામાન્ય ગ્રાહકોને શું ફાયદો થયો?
ગ્રાહકો માટે મોટો ફાયદો એ થયો કે બજારમાં સસ્તા ભાવે વિદેશી માલની ભરમાર થઈ ગઈ. જાત જાતની વસ્તુઓ મળવા લાગી અને કન્ટેનરની કાર્યક્ષમતાને લીધે પરિવહન ખર્ચ ઘટ્યો, એટલે મોંઘવારી પર પણ થોડો કંટ્રોલ આવ્યો. આજે આપણે જે મોટાભાગની વસ્તુઓ વાપરીએ છીએ એ આ બોક્સને કારણે જ આટલી સહેલાઈથી અને સસ્તામાં મળે છે.
ખરેખર આખી વાત બહુ જ પ્રભાવિત કરે એવી છે. આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે વિષયો તારવી શકીએ?
મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશા છે. પહેલો, કે નવીનતા ખાલી એક શોધ નથી હોતી, એક આખી સિસ્ટમ હોય છે. કન્ટેનર સફળ થયું એ ખાલી ડબ્બાને લીધે નહીં, પણ એની આસપાસ જે આખી લોજિસ્ટિક સિસ્ટમ બની, ક્રેન, ટ્રક, જહાજ, ટ્રેન, ટ્રેકિંગ, એના કારણે. પેલું મેકલિનનું સિસ્ટમ થિંકિંગ બહુ મહત્વનું હતું. બીજો સંદેશ, આપણી આધુનિક દુનિયાનું છુપાયેલું સ્થાપત્ય. આપણે જે આરામથી જીવીએ છીએ એની પાછળ સ્ટાન્ડર્ડ ડબ્બાનું નેટવર્ક કેટલું મોટું કામ કરે છે એ આપણે વિચારતા જ નથી.
અને ત્રીજો મુદ્દો કદાચ પેલો સર્જનાત્મક વિનાશનો, ખરું ને? આ નવી ટેકનોલોજીએ ઘણું સારું કર્યું, પૈસા બચાવ્યા, વેપાર વધાર્યો, પણ સાથે સાથે લાખો લોંગશોરમેનની નોકરીઓ ગઈ, જૂના બંદરો બંધ થયા, આ પણ એક હકીકત છે. પ્રગતિની કિંમત પણ હોય છે. આપણે ગુજરાતમાં જોઈએ તો મુંદ્રા કે પીપાવાવ જેવા નવા બંદરો બન્યા, એનાથી રાજ્યને ફાયદો થયો, પણ કદાચ જે જૂની નાની બંદર પ્રવૃત્તિઓ હતી એના પર અસર પડી હશે.
ચોક્કસ. ચોથો મુદ્દો છે માનકીકરણની તાકાત. આખી દુનિયામાં એક જ સ્ટેન્ડર્ડ હોય તો કેટલું સરળ થઈ જાય એનું આ ઉત્તમ ઉદાહરણ છે. પાંચમો કે મોટા ફેરફાર ઘણીવાર બહારથી આવે છે. શિપિંગની ક્રાંતિ કોઈ શિપિંગ કંપનીએ નહીં, એક ટ્રક ડ્રાઈવરે શરૂ કરી. અને છઠ્ઠો મુદ્દો અણધાર્યા પરિણામો. મેકલિનનો વિચાર તો ખાલી અમેરિકામાં ટ્રાન્સપોર્ટ સસ્તું કરવાનો હતો. એમને ક્યાં ખબર હતી કે આનાથી પશ્ચિમના દેશોમાં ફેક્ટરીઓ બંધ થશે અને એશિયા ઉત્પાદનનું હબ બની જશે? આજે આપણા બજારમાં જે મેડ ઇન ચાઇના કે મેડ ઇન વિયેતનામવાળી વસ્તુઓ દેખાય છે એ આનું જ પરિણામ છે.
બહુ સાચી વાત. હવે આ પુસ્તકના જે વિચારો છે એને આપણે રોજિંદા જીવનમાં કે ધંધા રોજગારમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ?
ઘણી રીતે. દાખલા તરીકે બિઝનેસ માટે આ પુસ્તક શીખવે છે કે તમારી પ્રક્રિયામાં બોટલનેક ક્યાં છે, એટલે કે અડચણ ક્યાં આવે છે એ શોધો અને એને દૂર કરો. ખાલી તમારું ઉત્પાદન સારું હોય એટલું પૂરતું નથી, આખી સિસ્ટમ છેક ગ્રાહક સુધી માલ પહોંચે ત્યાં સુધીની એ કાર્યક્ષમ હોવી જોઈએ. પોતાની સપ્લાય ચેઇન સુધારવા માટે આમાંથી ઘણું શીખી શકાય.
હા, અને અર્થશાસ્ત્ર અને વૈશ્વિક વેપાર સમજવા માટે પણ આ ઉપયોગી છે. ગ્લોબલાઇઝેશન જેવો મોટો શબ્દ સાંભળીએ પણ એ ખરેખર શું છે એ આ કન્ટેનરની વાર્તા પરથી સમજાય છે. આપણે જ્યારે કોઈ બહારથી આવેલી વસ્તુ ખરીદીએ ત્યારે એની પાછળ આખી જે લોજિસ્ટિક્સની જાળ છે એનો ખ્યાલ આવે, અને એ પણ સમજાય કે મેડ ઇન ચાઇના ખાલી સસ્તી મજૂરીને લીધે નથી, પણ આ ડબ્બાને કારણે પરિવહન સસ્તું અને ભરોસાપાત્ર બન્યું એ પણ એક મોટું કારણ છે.
બરાબર. ટેકનોલોજી અને નવીનતાના વિદ્યાર્થીઓ માટે તો આ એક ઉત્તમ કેસ સ્ટડી છે. કેવી રીતે એક સાદી લાગતી ટેકનોલોજી દુનિયા બદલી શકે છે, પરિવર્તનનો વિરોધ કેમ થાય છે, સ્ટાન્ડર્ડ કેમ જરૂરી છે, એ બધું આમાંથી શીખવા મળે. શહેરી આયોજકો પણ આમાંથી શીખી શકે કે ટ્રાન્સપોર્ટ બદલાય તો શહેરનો ચહેરો કઈ રીતે બદલાય છે. અને છેલ્લે આપણે બધા જાગૃત થઈએ કે આપણી સપ્લાય ચેઇન કેટલી મજબૂત છે પણ સાથે સાથે કેટલી નાજુક પણ છે. પેલું કોવિડ વખતે કે સુએઝ કેનાલમાં જહાજ ફસાયું ત્યારે જોયું ને આપણે?
હા, ત્યારે અહેસાસ થયો હતો.
બસ, એટલે આપણી રોજની જિંદગી જે અદ્રશ્ય લોજિસ્ટિક્સ પર ચાલે છે એની કદર કરતા શીખીએ.
આખી ચર્ચા પછી મને બે વાત મુખ્ય લાગી. એક તો દુનિયા બદલનારા વિચારો ગમે ત્યાંથી આવી શકે છે, એક ટ્રકરના મગજમાંથી પણ, અને બીજું આપણી જે આધુનિક સગવડો છે એની પાછળ કેટલી બધી જટિલ અને ઘણીવાર કંટાળાજનક લાગતી પણ જરૂરી સિસ્ટમ્સ કામ કરે છે જેનું આપણને ભાન પણ નથી હોતું.
અને મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે એક સાદી શોધના પરિણામો કેટલા દૂરગામી અને ધાર્યા બહારના હોઈ શકે છે. મેકલેને જે વિચાર્યું હતું એના કરતાં ક્યાંય મોટું પરિવર્તન આવ્યું. દેશોના અર્થતંત્ર બદલાયા, શહેરો બદલાયા, લોકોની જીવવાની રીત બદલાઈ. આખી સિસ્ટમ આપણી નજર સામે છે છતાં આપણને દેખાતી નથી, અને આપણે એના પર કેટલા નિર્ભર છીએ એ સમજવું મારા માટે ખરેખર આહા ક્ષણ હતી. પુસ્તકનો સાર એ જ છે કે વૈશ્વિકીકરણ ખાલી નીતિ નિયમોની રમત નથી, એ એક ભૌતિક હકીકત છે જે મોટાભાગે આ સ્ટીલના ડબ્બાને કારણે શક્ય બની છે.
નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.